પ્રકરણ 13 પાતાળ. રામે વિભીષણને, હનુમાનને, નળને અને નીલને અને બીજાઓને આલિંગન આપ્યું અને તેમને દિવ્ય સ્પર્શના રોમાંચથી વ્યાપ્ત કરી દીધા. તેથી એક ક્ષણમાં તેમની પીડા અદૃશ્ય થઈ ગઈ. તેમના શરીરના ઘા રૂજાઈ ગયા. રામનું સુખી મુખ જોઈને વાનરો હર્ષ પામ્યા. રામની કરુણામય દ્રષ્ટિ વાનરો ઉપર પડી. તે દરમિયાન મેઘનાથની પત્ની સુલોચનાએ પોતાની દાસીઓ પાસેથી પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા. દાસીઓ તે સમાચાર લઈને તેની પ્રત્યે દોડી આવી. રાવણ બોલ્યા, અત્યાર સુધી હું એમ માનતો હતો કે મેઘનાથ અથવા કુંભકર્ણ આ નાનકડા કાર્યને પતાવી દેશે. હવે મેં મારી પોતાની આંખે તેમની વીરતાની નિષ્ફળતા જોઈ છે. મેઘનાથ વાનરોના હુમલાનો શિકાર બન્યો, તેથી મને શરમ આવે છે. વાનરો વડે વધ પામેલા લોકો પોતે વીર હોવાનો દાવો કેવી રીતે કરી શકે? તેણે સુલોચનાને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. તે બોલ્યો, માનનીય પુત્રવધુ, તારા શોકનો ત્યાગ કર એમ ન માનીશ કે હું તે પ્રકારનો વીર છું. હું એકાદ કલાકમાં તને શાંતિ આપીશ. રણભૂમિ પર તું મારા ભીષણ બળને જોઈ શકીશ. તારા પતિના મૃત્યુ કરનારાઓના મસ્તકો ચૂંટીને હું લઈ આવીશ. આ કાર્ય ચોક્કસ થશે. રાવણ સુલોચના આગળ આમ આત્મશ્લાઘાનો બબડાટ કરવા લાગ્યો. ક્રોધથી તે ધુઆંપુઆ થઈ ગયો. તેના શબ્દો સાંભળીને ડાહી અને સદગુણી સુલોચના બોલી, હે દશ મસ્તકોવાળા રાવણ, તમારા હૃદયમાં વિજય પ્રાપ્ત કરવાની શું જરા પણ આશા છે? તમે ભ્રાંતિના ગાઢ અંધકારમાં ડૂબેલા છો. અત્યાર સુધી મારા ક્રોધને અને મારી નિરાશાઓને હું ગળી ગઈ હતી, કારણ કે મને લાગતું હતું કે સસરાનો વિરોધ કરવો એ યોગ્ય નથી. અને આ બાબતમાં તો તમને ખાતરી કરાવી આપવા માટે જ પ્રયત્ન કરવો એ પણ નિરર્થક છે. આ દ્વીપના રાક્ષસોના વિનાશનું મુખ્ય કારણ તમારો ક્રોધ છે. મને કહેવા દો કે આ યુદ્ધમાં તમે જીતો તે અશક્ય છે. આ એક નિશ્ચિત સત્ય છે. સુલોચના ઓચિંતા ઊભા થયા અને રડતા રડતા તે મેઘનાથની માતા મંદોદરી રાણીના ખંડમાં ગયા. ત્યાં જઈને પોતાના સાસુને પગે પડ્યા અને બોલ્યા, તમારા પતિએ જ, બીજા કોઈએ નહીં, આ વિપત્તિ નોતરી છે. આજે કે કાલે તમારા ઉપર પણ તેવી જ વિપત્તિ ચોક્કસ આવી પડવાની છે. સુલોચનાના ચિરાઈ ગયેલા હૃદયે કઠોર અને ક્રૂર શબ્દો ઉચ્ચાર્યા. જ્યારે મંદોદરીએ રાવણની દુષ્ટ ઈચ્છાઓ ઉપર અને પોતાની દુષ્ટતા ઉપર રાજતા તેના અભિમાન ઉપર વિચાર કર્યો, ત્યારે મંદોદરીને પણ દુઃખ થયું. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે સુલોચનાના શબ્દો ભયંકર રીતે સત્ય હતા, ત્યારે મંદોદરી રડી પડ્યા. લાંબા સમય સુધી બંને નારીઓ મૌન બેઠી. પછી તેઓ પરસ્પર રામના સદગુણો અને ઉત્કૃષ્ટતા તથા સીતાના ધૈર્ય અને નિષ્કલંકતાનું વર્ણન કરવા લાગી. તેઓ પોતાની જાતને કહેવા લાગી કે જો આપણને તે દિવ્ય વ્યક્તિના દર્શન થાય તો આપણા જીવન ધન્ય બની જાય. પોતાને વિધવા બનેલી પુત્રવધુ સુલોચનાના દુઃખને રાવણ જોઈ શક્યો નહીં. તેના શબ્દો રાવણના હૃદયમાં ખીલીને પેઠે ભોકાયા હતા. આવા તેજસ્વી અને પ્રેમાળ પુત્રના મૃત્યુથી તેનો શોક એવો તો તીવ્ર બની ગયો હતો કે તે જમીન ઉપર પડીને જમીન સાથે પોતાનું માથું કૂટવા લાગ્યો. પછી ઊઠીને તેણે પોતાની વેદના પોતાના પ્રિય મંદિરના શિવલિંગ આગળ ઠાલવી. તે દરમિયાન તેના દરબારના મંત્રીઓ ત્યાં તેની પાસે આવ્યા અને બોલ્યા, હે રાજા, તમે વ્યર્થ શોક શા માટે કરો છો? પુત્રો, પત્નીઓ અને બીજા બધા જેમના ઉપર આપણે આપણો પ્રેમ ઠાલવીએ છીએ તે બધા કાળા વાદળ પર એક ક્ષણ માટે ઝબુકતી વીજળી જેવા છે. તેઓ આવે છે અને ચાલ્યા જાય છે. જીવન એક ચમકારો છે, તે લાંબો સમય રહેતો નથી. તમે આ પૂરી રીતે જાણો છો, એટલે અજ્ઞાનમાં ડૂબી જઈને તેમના મૃત્યુ માટે શોક કરવો એ તમને છાસતું નથી. હવે ભાવિ માટે યોજના ઘડવાનો સમય છે. એવી યુક્તિ પ્રયુક્તિ ઘડી કાઢો જેના વડે આપણે બારણે આવેલા શત્રુનો વિનાશ કરી શકીએ. તેઓ રાવણને આશ્વાસન આપવાની અને તાત્કાલિક હાથ ધરવાના કામની યાદ અપાવવાનો પ્રયત્ન વિવિધ દલીલો દ્વારા કરવા લાગ્યા. છેવટે રાવણે 20 પ્રણમાંજલિઓ રચી અને શિવને પ્રાર્થના કરી પૂજ્ય ભાવપૂર્વક તે મંદિરની ભૂમિ ઉપર પ્રણિપાત કરતો નીચે પડ્યો. જ્યારે પૃથ્વી ઉપર આ બની રહ્યું હતું ત્યારે પાતાળમાં રહેતા અહિરાવણને ભાન થયું કે રાવણ શોકના મોટા ભારને સહન કરી રહ્યા છે. તે મનમાં વિચાર કરવા લાગ્યો, આમ કેવી રીતે બની શકે? સમગ્ર જગત તેના તાબામાં અને મુઠ્ઠીમાં છે. કોઈ તેને હરાવી શકે તેમ નથી. અહિરાવણ માત્ર કામદા દેવીને જ પૂછતો હતો. તરત જ તેણે તે દેવીનું ધ્યાન કર્યું. તે સમયે રાવણ ક્યાં હતો તે દેવીએ પોતાના સન્નિષ્ઠ સેવક આગળ પ્રગટ કર્યું, એટલે અહીં રાવણ પાસે શિવ મંદિરમાં જ આવ્યો. રાવણને પગે પડીને તેણે પોતાનું નામ જણાવ્યું. અહીં રાવણનો જ એક બીજો પુત્ર હતો. તેણે પોતાના પિતાને આટલા નિરાશ બનવાનું કારણ પૂછ્યું. શૂર્પણખાના નાક કાન કપાયા ત્યાંથી માંડીને સગળી કથા રાવણે તેને કહી સંભળાવી. તે સાંભળીને અહીં રાવણ ખૂબ દિલગીર બની ગયો. તે બોલ્યો, જગતમાં દરેક જણ નીતિ માર્ગને પૂજે છે, તે માર્ગમાંથી ચ્યુત થવાથી અને અનીતિના માર્ગને પસંદ કરવાથી માણસના હૃદયમાં ભય ઉત્પન્ન થાય છે. ભૂત ભવિષ્ય ઉપર ધ્યાન આપ્યા વગર અને સંભવિત ઘટનાઓના ક્રમનો વિચાર કર્યા વગર તમે આ મૂર્ખાઈ ભરેલા ખતરનાક યુદ્ધમાં ઝંપલાવ્યું છે. પરિણામે તમે તમારી જાતિનો અને વંશોનો વિનાશ કર્યો છે તેમ જાણતા નથી. તમે માનવોમાં શ્રેષ્ઠ પુરુષને સૌથી વધારે અશક્તિમાન અને નિમ્ન ગણ્યા છે. છતાં હું તમને અત્યારે એક વાત કહેવા માગું છું. હું રામને અને લક્ષ્મણને પકડીને પાતાળ લોકમાં લઈ જઈશ. હું મારા કામદા દેવીને તેમનો બલિ ચડાવીશ, તેમને બલિદાન રૂપે અર્પણ કરીશ. તેથી હું રાક્ષસ જાતિને અપાર કીર્તિ અપાવીશ. એમ બોલીને તેણે રાવણને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને કામદા દેવીને પણ પ્રણામ કર્યા. પછી તે રામના શિબિરમાં પ્રવેશ્યો. પોતાની માયાશક્તિ વડે તેણે અંધકારના દેવનું આવાહન કર્યું અને બધા વાનરોને ગાઢ અંધકાર વડે આચ્છાદિત કરી દીધા. કોઈ પણ માણસ પોતાની આંખ આગળ ધરેલી હથેળીઓને પણ જોઈ શકતો નહીં તેવો ગાઢ અંધકાર સર્વત્ર વ્યાપી ગયો. શિબિરમાં વાનરો ખૂબ સાવધાન હતા. યમદેવ પણ તેમાં પ્રવેશવાની હિંમત કરી શકે તેમ ન હતું. વાનર ચોકીદાર હનુમાને પોતાના પૂંછને એટલું લાંબુ બનાવ્યું કે તે આખા શિબિરને અનેક વાર વીંટળાઈ વળ્યું હતું. પૂંછના ભમરડા એક દિવાલરૂપ બની ગયા હતા, જે દિવાલનું કદ અને બળ એક પર્વતના જેટલા હતા. શિબિરને એક જ દરવાજો હતો, ત્યાં હનુમાન પોતે સાવધ બનીને બેઠા હતા. કોઈ પણ અભેદ્ય દુર્ગમાં પ્રવેશ કરી શકે તેમ ન હતું. અહીં રાવણે તે પૂંછના ભરડા વડે રચિત દુર્ગ જોયો. તે ખૂબ ભયભીત બની ગયો. આ રક્ષણને ભેદવાની કોઈ યુક્તિ પ્રયુક્તિ તે શોધી શક્યો નહીં. તેના મસ્તિષ્કમાં એક ઓચિંતો તરંગ ઉઠ્યો. તેણે વિભીષણનું રૂપ ધારણ કર્યું અને દરવાજા આગળ જઈને હનુમાન પ્રત્યે બોલ્યો, મિત્ર, મારે રામ પાસે જવું છે. તેમની સંપત્તિ લઈને હું મારી સાયં પ્રાર્થના અને વિધિ શિબિરની બહાર કરવા માટે ગયો હતો. મારી મેં પૂજા પૂરી કરી છે. જો હું વિલંબ વગર તેમની પાસે ન જાઉં તો તેમની આજ્ઞાનો ભંગ કર્યાનું પાપ મને લાગે, એટલે મને શિબિરમાં જવા દો. હનુમાન તે શબ્દોથી અને રૂપથી છેતરાયા. તેમણે તેને વિભીષણ જ માની લીધો. તેમણે તેને શિબિરમાં જવા દીધો. તેણે જોયું કે નળ, નીલ, સુગ્રીવ ઘસઘસાટ ઊંઘતા હતા, કારણ કે દિવસ દરમિયાન કરાયેલા યુદ્ધથી તેઓ થાકી ગયા હતા. રામ પણ પોતાના ભાઈ લક્ષ્મણના હાથને પોતાના હાથ વડે પકડીને ઊંઘતા હતા. રામે તે આવતા બનાવટી વિભીષણને જોયો. તેમણે લીલા કરવા માનવ દેહમાં અવતાર લીધો હતો. તેમનો હેતુ સમગ્ર રાક્ષસ જાતિનો વિનાશ કરવાનો અને તે જાતિને ભૂસી નાખવાનો હતો. જો રાવણના વંશજો પાતાળ લોકમાં જીવતા રહે તો તે કાર્ય અપૂર્ણ રહે, એટલે તેમણે આવું નાટક ભજ્યું કે જાણે તે અહીં રાવણ જે યુક્તિ પ્રયુક્તિ કરવાનો હતો તેને પોતે જાણતા જ ન હોય. સામાન્ય લોકો તેમની રીત રસમોને સમજી ન શકે. ક્યાં, ક્યારે અને કયા ઉપાયો કરવા, કોનો નાશ કરવાનો છે તે માત્ર તેઓ જ જાણે છે. તે પોતાની રીતે પોતાનું નાટક ભજવે છે. અહીં રાવણ મોહન મંત્ર ભણ્યો, જે મંત્ર વડે તે ધારે તેને મૂર્છિત અને અભાન બનાવી શકે. તેના પ્રભાવથી વાનરવીરો ગાઢ નિદ્રામાં પડ્યા. પછી તેણે રામને અને લક્ષ્મણને બાંધ્યા અને તે બંનેને પૃથ્વીના પેટાળમાં આવેલા પાતાળમાં લઈ ગયા. થોડા સમય પછી વાનરો જાગ્યા. રામને અને લક્ષ્મણને ન જોતા તેઓ હેપતાઈ ગયા. જ્યાં તે બંને ઊંઘ્યા હતા તે સ્થાન એક ખાડો બની ગયું હતું. આખા શિબિરમાં બૂમો અને ચીસો વ્યાપી ગઈ. વાનરો ચંદ્ર વગરના આકાશ જેવા, જળ વગરના કમળો જેવા દુઃખી બની ગયા. ભાઈઓને શોધી કાઢીને લઈ આવવા માટે વાનરો બધી દિશાઓમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઘણા સમુદ્ર તટ ઉપર દોડ્યા, કેટલાક તે પ્રદેશના છેડાઓ પર ઘૂમી વળ્યા. કોઈને કોઈ ચિહ્ન મળ્યું નહીં. વાનરો આશા અને હિંમત ગુમાવી બેઠા. તેઓ શોક અને નિરાશા વડે ઘેરાઈ ગયા. વાનરો વિલાપ કરવા લાગ્યા કે બધા રાક્ષસ યોદ્ધાઓનો વિનાશ કરી દેવામાં આવ્યો છે. રાવણ એકલો જીવતો રહ્યો છે. તેના દિવસો પણ ભરાઈ ચૂકવાની તૈયારીમાં હતા. તે કટોકટીની ક્ષણે આ દુર્ભાગ્ય આપણા ઉપર કેવી રીતે આવી પડ્યું? વાનરોનો રાજા સુગ્રીવ બેભાન બનીને ભૂમિ ઉપર પડ્યો. વિભીષણે આ ઘટના વિશે કાંઈ સાંભળ્યું ન હતું. સમુદ્રમાં સ્નાન કરીને પ્રાતઃ સંધ્યા પછી તે ભીને કપડે પાછા આવી રહ્યા હતા. વાનરો તેમની પ્રત્યે દોડ્યા અને બોલ્યા, કે શિબિરમાં રામ અને લક્ષ્મણ દેખાતા નથી. એક ક્ષણ માટે વિભીષણ શોકાવિષ્ટ બની ગયા, પણ રાક્ષસો પોતાની માયા વડે જે યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હતા તેમને તે જાણતા હતા, એટલે તેમણે કાવતરાનું સાચું નિદાન કરી લીધું. તેમણે કહ્યું કે ચાલો આપણે શિબિરમાં જઈએ. જે સાંભળીને વાનરોને થોડું આશ્વાસન મળ્યું. જ્યારે દરવાજા આગળ તેમણે હનુમાન સાથે વાત કરી ત્યારે તેમણે આશ્ચર્ય અને આઘાત થયા. હનુમાને પૂછ્યું, કેમ તમે અહીંથી થોડા જ સમય પહેલાં તો શિબિરમાં ગયા હતા, તમે તેમ કરવા દેવા મારી રજા માગી હતી. વિભીષણને બધું સ્પષ્ટ સમજાઈ ગયું હતું. શું બન્યું હશે તેનું ચિત્ર તે પોતાના મનમાં ખડું કરી શક્યા, એટલે તેમણે વાનરોને કહ્યું, હે વાનરો, ચિંતા કરવાની જરૂર નથી. રાક્ષસનો પુત્ર અહિરાવણ આવી પ્રયુક્તિઓમાં નિષ્ણાત છે. તે પાતાળમાં રહે છે. આ ખાડાના ઊંડાણ પરથી નિર્ણય કરતા મને ખાતરી થઈ ગઈ છે કે તે તેમણે પાતાળમાં પોતાને સ્થાને લઈ ગયો છે. મને આ બાબતમાં જરા પણ શંકા નથી, કારણ કે બીજો કોઈ મારું રૂપ ધારણ કરી શકે નહીં. નિરાશ થશો નહીં. આપણામાં સૌથી બળવાન વાનર પાતાળમાં જાય તે શ્રેષ્ઠ છે. વિભીષણે આજુબાજુ નજર ફેંકી હનુમાનને જોઈને તે બોલ્યા, હનુમાન, તમારું શારીરિક અને માનસિક બળ આખા જગતમાં વિખ્યાત છે. તમે પાતાળમાં જાઓ અને જલ્દી દયાના સાગર રામ લક્ષ્મણને પાછા લઈ આવો. વિભીષણે અહિરાવણ જ્યાં રહેતો હતો ત્યાં પાતાળમાં જવાનો માર્ગ પણ હનુમાનને વર્ણવી બતાવ્યો. સુગ્રીવે, અંગદે અને જાંબુવાને હનુમાનને છાતી સરસા ચાંપ્યા અને આનંદાશ્રુ વહેવડાવ્યા. હનુમાને પોતાના રાજા સુગ્રીવની રજા માગી. વિદાય લેતા તે બોલ્યા, હે વાનરો, ગભરાશો નહીં, જરા પણ ચિંતા કરશો નહીં. મારા જાનના જોખમે પણ તે જે કોઈ હશે તેનો હું વિનાશ કરીશ. ખાતરી રાખજો કે હું જલ્દી રામ અને લક્ષ્મણ સાથે તમારી પાસે આવી પહોંચીશ. આમ બોલીને જય રામ જય રામનો નિનાદ કરીને હનુમાન ઉપડે. પાતાળમાં પહોંચીને થોડા સમયમાં તેમણે એક વૃક્ષ નીચે આરામ કર્યો. ઉપર બે પંખીઓને તેમણે મોટેથી વાત કરતા સાંભળ્યા. હનુમાન પંખીઓની ભાષા જાણતા હતા, એટલે તે તેમની વાત સાંભળતા બેઠા. પંખી બોલ્યું, હે પ્રિય ભાઈ, અહિરાવણ રામ લક્ષ્મણ નામના બે ભાઈઓને લઈ આવ્યો છે. કામદા દેવીને તેનું બલિદાન કરવા માટે તેણે હમણાં જ બધી તૈયારીઓ કરી દીધી છે. યજ્ઞ પછી તે બંને પવિત્ર દેહોને ફેંકી દેશે. આપણે ધરાઈને તે પવિત્ર દેહોની મિજબાની ઉડાવીશું. આજનો દિવસ આપણે માટે ઉત્સવનો દિવસ છે. હનુમાન ઓચિંતા વૃક્ષ હેઠળથી ઊભા થયા. જેનું પુચ્છ પગ તળે ચગદાયું છે તેવા સર્પની પેઠે તેમણે ક્રોધપૂર્વક અવાજ કર્યો અને રાક્ષસી જ્વાળાની પેઠે તે ઉડ્યા. તેમણે વિલાપ કર્યો કે અરે રે, મારા સ્વામીનું શું થયું હશે, તેવો મને ડર છે. તેમણે અહિરાવણની નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ દ્વારા આગળ જ તેમણે વાનર રૂપ ધારણ કરેલા ચોકીદાર મકરધ્વજને લડાઈમાં હરાવવો પડ્યો. પણ તેનું વાનરરૂપ જોઈને તેમણે તેના વંશ અને ઇતિહાસ વિશે પૂછ્યું. હનુમાન તેનો વિશ્વાસ સંપાદન કરી શકે તેની પાસેથી તેણે રામ લક્ષ્મણ વિશે તથા તેમના ભાવિ વિશે માહિતી મેળવી લીધી. મકરધ્વજ પાસેથી તેમને જાણવા મળ્યું કે સવારે બંને ભાઈઓને કામદાદેવીને નરબલિ આપવા માટે તેમના મંદિરમાં લઈ જવાના છે. હનુમાને પાતાળના ચોકીદાર વાનર મકરધ્વજને પૂછ્યું કે પાતાળના ક્રૂર રાજાએ તે બે ભાઈઓને ક્યાં રાખ્યા છે. તેણે બધી વિગતો આપી, પણ તેણે આગ્રહ રાખ્યો કે હું તમને તે પ્રદેશમાં અંદર જવા નહીં દઉં, કારણ કે મારે મારા સ્વામીની આજ્ઞા પાળવાની છે, તેમને વફાદાર રહેવાનું છે અને તેમનું હિત જાળવવાનું છે. તે બોલ્યો, મારે ગમે તેટલું સહન કરવું પડે પણ હું તમને અંદર નહીં જવા દઉં. તમે વાનર છો અને તેટલા માટે જો હું તમારે માટે છૂટ મૂકું તો હું આખી વાનર જાતિને અવિશ્વાસપાત્ર અને બિન વફાદાર તરીકે બદનામ કરું. જેમ તમે તમારા સ્વામી રામને પૂજ્ય ગણો છો, તેમ હું મારા સ્વામી અહિરાવણને પૂજ્ય ગણું છું. એટલે તમે મારા ગમે તેટલા નિકટના હો તો પણ હું મારા નિશ્ચયમાંથી ચલિત નહીં થઉં. મારે મારી ફરજ બજાવવી જોઈએ અને મારા સ્વામીની આજ્ઞા પાળવી જોઈએ. દ્વંદ્વમાં મને હરાવીને જ તમે અંદર પ્રવેશ કરી શકશો, એમ મકરધ્વજ પડકારપૂર્વક બોલ્યો. હનુમાને તેની લાગણીઓ અને ફરજની બાબતમાં એમણે કદર કરી. મકરધ્વજે યોગ્ય વલણ અપનાવ્યું હતું તેથી તે રાજી થયા. તેમણે પડકાર ઝીલી લીધો અને દ્વંદ્વ કરવું શરૂ કર્યું. થોડોક સમય તે બંને વચ્ચે ખૂનખાર લડાઈ ચાલી. હનુમાને વિચાર કર્યો કે વિલંબ કરવો તે ઇષ્ટ નથી, એટલે તેમણે મકરધ્વજને પોતાનો પુચ્છ વીંટાળીને પકડી લીધો અને તેને ખૂબ દૂર ફેંક્યો. પછી હનુમાને હિંમતપૂર્વક નગરીમાં પ્રવેશ કર્યો. તેમણે સુગંધી પુષ્પોનો એક સુંદર હાર લઈને જતા માળીને અંદર જતો જોયો. તેમણે નિર્ણય કર્યો કે મારે જ્યાં જવું છે ત્યાં પહોંચવાની આ શ્રેષ્ઠ તક છે, એટલે તેમણે એક પરમાણુ જેટલું રૂપ ધારણ કર્યું અને જે હાર તે માળીને લઈ જતો હતો તેમાં તે ભરાઈ ગયા. તેથી હાર વધારે વજનદાર ન બન્યો, પહેલાં જેટલો જ હલકો રહ્યો. શું બન્યું હતું તેનો ખ્યાલ માળીને આવ્યો જ નહીં. તેણે તો એમ જ માન્યું કે બધું પહેલાંની પેઠે જ ઠીક ઠાક છે. તે હાર અહિરાવણને આપવામાં આવ્યો, જેણે તે હાર હાથમાં લીધો અને મંદિરમાં કામદા દેવીના ગળામાં પહેરાવ્યો. તેણે દેવીને અનેક મિષ્ટ વાનગીઓનું નૈવેદ્ય ધર્યું. મૂર્તિ આગળ મૂકેલા તે નૈવેદ્યને હારમાં બેઠેલા હનુમાન ખાઈ ગયા. નૈવેદ્યને અદૃશ્ય થઈ જતું રાક્ષસોએ જોયું. તેમને આનંદ થયો કે દેવીએ અમારી ભક્તિનો સ્વીકાર કરવાની કૃપા કરી છે. આજે મારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળ્યું છે, મારું સદભાગ્ય શિખરે પહોંચ્યું. તે વિચારથી અહિરાવણને પણ આનંદ થયો. તે દરમિયાન રામને અને લક્ષ્મણને અંદર લાવવામાં આવ્યા. બલિ કરવાના પશુઓને જે રીતે શણગારવામાં આવે તેમ બંને ભાઈઓને શણગારવામાં આવ્યા હતા. તેમને બંને બાજુએથી રાક્ષસ યોદ્ધાઓએ પોતાના હાથ વડે પકડી રાખ્યા હતા. તેમને વેદીની બાજુએ ઊભા રાખવામાં આવ્યા. તે હનુમાને જોયું. પોતે જ્યાં હતા ત્યાંથી હનુમાને પૂજ્યભાવપૂર્વક રામને પ્રણામ કર્યા અને પોતાના મનને તેમની ભક્તિથી ભરી દીધું. અંગરક્ષકોએ બંને ભાઈઓને મૂર્તિની બરાબર સામે ઊભા રાખ્યા અને તેમના ગળા સામે તીક્ષ્ણ તલવારો ધરી અહિરાવણ બોલ્યો, આરતી પૂરી થાય કે તરત જ આ બે ભાઈઓના જીવનનું બલિદાન આપવાનું છે, એટલે એક ક્ષણનો પણ વિલંબ ન થાય તે રીતે તમારે આ હુકમનો અમલ કરવા માટે તૈયાર રહેવાનું છે. રામ અને લક્ષ્મણ દિવ્ય પુરુષો હતા, જેઓ માનવ તરીકેનું માત્ર નાટક ભજવી રહ્યા હતા. તેમને ખબર પડી ગઈ હતી કે અહિરાવણને દેવીને ધરાવેલું નૈવેદ્ય હનુમાન જ ખાઈ ગયા હતા, એટલે તેમણે ભાવિ ઘટનાઓનો સ્વીકાર ગમ્મતપૂર્વક કરવાનો વિચાર કર્યો. તેમને સ્મિત કરતા અને હળવા હૃદયવાળા જોઈને અહિરાવણને ખૂબ ક્રોધ ચડ્યો. તે બોલ્યો, જો તમારી જીવનની જે થોડી ક્ષણો બાકી રહી છે તે તમને આટલો બધો આનંદ આપતી હોય તો તેમાં મને કોઈ વાંધો નથી. તમારાથી બની શકે ત્યાં સુધી સુખ માણો. થોડાક જ સમય પછી તમારા મૃત્યુના દેવ યમરાજના લોકમાં સ્મિત કરવાનું રહેશે. તેણે ભાઈઓ પ્રત્યે કશું ધ્યાન ન આપ્યું, પણ તેણે તેમના કમનસીબને માણવાનું અને તેમને વધારે દુઃખ થાય તેવા શબ્દો બોલવાનું ચાલુ રાખ્યું. પછી પુરોહિત ઊભો થયો. પોતાના રાજાને પ્રણામ કરીને તે બોલ્યો કે રાજનીતિનો નિયમ છે કે જેમને બલિરૂપે ચડાવવાના છે તેમને મૃત્યુ પછી શાંતિ મળે તે માટે તેમના રક્ષક ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની તેમને ઈચ્છા હોય તો તે છૂટ આપવી જોઈએ. રાક્ષસોનો રાજા પોતાના આસન પરથી ઉઠ્યો અને બોલ્યો કે હે રાજકુમારો, જો તમારો કોઈ શુભેચ્છક હોય તો તેનો આભાર માનવાનો આ સમય છે, કારણ કે હવે તમારે થોડી ક્ષણો માટે જીવવાનું છે. રામે અને લક્ષ્મણે એકબીજા સામે જોયું અને તેમણે સ્મિત કર્યું. તે જ ક્ષણે હનુમાને ભયંકર ગર્જના કરી. રાક્ષસોએ તે ગર્જના સાંભળીને એમ માન્યું કે અમારા દેવી પ્રગટ થયા છે અને પોતાનો ક્રોધ વ્યક્ત કરી રહ્યા છે. હનુમાન હારમાંથી બહાર કૂદ્યા. તેમણે પોતાનું ભયંકર રૂપ ધારણ કર્યું અને દેવીના હાથમાંથી તલવાર લઈ તેમણે અહિરાવણને જમીન ઉપર પાડી દીધો અને 80 પ્રહારો વડે તેના શરીરના ટુકડા કરી નાખ્યા. પણ અહિરાવણના શરીરમાં હીરાનું બળ હતું. તેને એવું એક રહસ્યમય વરદાન મળ્યું હતું કે તેના શરીરના ટુકડા થઈ ગયા હોય તો પણ તે સંધાઈ જાય અને શરીર આખું બની જાય. તે ક્ષણે હનુમાને મનમાં રામને એકાગ્ર કર્યો. રામનો જય હો એવી ગર્જના કરીને તેમણે એક હાથ વડે રાક્ષસનું મસ્તક પકડ્યું અને બીજા હાથમાંથી તલવાર વડે તેને ધડથી જુદું કરી દીધું. તે બે ટુકડા સંધાઈ જાય ત્યાર પહેલાં જ તેમણે અહિરાવણના મસ્તકને વેદીમાંના અગ્નિની જ્વાળાઓમાં દેવીની આગળ નાખી દીધું. તે જ સમય મકરધ્વજ મંદિરમાં દેવી આગળ આવી પહોંચે. હનુમાને અહિરાવણના માથા પરનો સુવર્ણ મુગટ તેને માથે મૂક્યો અને તેને પાતાળનો રાજા ઘોષિત કર્યો. તેમણે તેને સલાહ આપી કે સદા આ બે ભાઈઓનો આભાર માનજે, તેમને વફાદાર રહેજે અને તેમની ભક્તિ કરજે. પછી હનુમાને રામને અને લક્ષ્મણને પોતાના ખભે બેસાડ્યા અને એક કૂદકો મારીને તે પાતાળમાંથી સહી સલામત વાનરોની વચ્ચે આવી પહોંચ્યા. વાનરો પોતાની લાખો આંખો વડે ઉત્સુકતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા હતા. રામ લક્ષ્મણને સલામત જોઈને વિભીષણ અને બીજા વાનરો આનંદ વિભોર બની ગયા. તેઓ હનુમાનને ભેટી પડ્યા અને આભારના આંસુ વહેવડાવવા લાગ્યા. વાનરોએ હનુમાનની પ્રશંસાના હજારો ગીતો ગાયા. તેમણે હનુમાનને પોતાના ખભા ઉપર ઉચકી લીધા, તેમને ભોજન કરાવ્યું, વહાલ કર્યા, તેમણે હનુમાન ઉપર પોતાના પ્રેમનો વરસાદ વરસાવ્યો. વિભીષણ રામ આગળ ઊભા રહીને બોલ્યા, સ્વામી હું તમારી લીલાની શી વાત કરું, તમારા કાર્યો અને પ્રવૃત્તિઓનો અર્થ અમને માત્ર તમે જ પ્રગટ કરી શકો છો. તમે પાતાળ લોકમાં પણ રાક્ષસ જાતિનો વિનાશ કરવાનો સંકલ્પ કરીને આવ્યા છો. તે સંકલ્પ પૂરો કરવા તમે આ નાટક ભજવી રહ્યા છો તે હું જાણું છું. રાવણને ખબર પડી ગઈ કે હનુમાન રામ લક્ષ્મણને અહિરાવણના રાજ્યમાંથી પાછા લઈ આવ્યા છે. તેણે પોતાના પુત્ર અહિરાવણના કરુણ મૃત્યુના સમાચાર સાંભળ્યા. તે ભાંગી પડ્યો અને જમીન ઉપર પડ્યો. લાંબા વખત સુધી મોટેથી તેણે વિલાપ કર્યો. તેની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. રાણી મંદોદરી તેની પાસે આવ્યા અને આશ્વાસન આપીને તેના શોકને ઓછો કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ રાવણે તેમના શબ્દો ઉપર ધ્યાન આપ્યું નહીં. તેમની મૃદુ સલાહથી તે વધુને વધુ ક્રોધે ભરાયો. રાવણે હિંમત એકઠી કરી અને તે જ વખતે તેને મળવા આવેલા એક મંત્રીને મળવા તે ઓચિંતો ઊભો થયો. તેનું નામ સિંદૂરનાથ હતું. તે એક વૃદ્ધ સન્માનનીય વડો હતો. તે ખૂબ ડાયો હતો. જ્યારે વિભીષણ લંકામાં હતા ત્યારે તે તેમની સાથે નિકટ સંબંધ ધરાવતો હતો. તેણે રાવણને અને નૈતિક સદગુણોની અને માનવોની મર્ત્યતા બાબતની સલાહ આપી. પણ રાવણે તેના શબ્દો ઉપર ધ્યાન આપ્યું નહીં. તેના શબ્દો પ્રત્યે તેણે ખુલ્લી ધૃણા બતાવી. તે પ્રતિક્રિયા જોઈને મંત્રી ખૂબ જ દિલગીર થયો. તેણે લાગ્યું કે વિપત્તિ સમયે માણસની બુદ્ધિ પણ વિપરીત બની જાય છે. બિચારો રાવણ વિનાશ પ્રત્યે જઈ રહ્યો છે, તેથી તેને મધુર સલાહ કડવી લાગે છે. છતાં અનુકંપાને કારણે તેણે સહાનુભૂતિપૂર્વક સલાહ આપવાનું ચાલુ રાખ્યું. રાવણ પોતાની જાતને કહેવા લાગ્યો કે મારા બધા સગાવાલા મરી પરવાર્યા, તેમાંનું કોઈ જીવતું રહ્યું નથી. તે સમયે એક વૃદ્ધ મંત્રી બોલ્યો, તમે એમ શા માટે બોલો છો? નરાંતક નામનો એક બીજો પુત્ર જીવે છે, તેની પાસે 72 કરોડ રાક્ષસો છે. તેને મદદે બોલાવો. તરત જ એક દૂત મોકલો. તે શત્રુઓનો વિનાશ કરી શકશે, તેમાં તમને શંકા કરવાની જરા પણ જરૂર નથી. આ શબ્દો સાંભળીને રાવણ હર્ષ પામે. તેમણે ધૂમકેતુ નામના દૂતને મોકલ્યો અને કહ્યું કે ચતુર નરાંતકને તમારી સાથે જ લેતા આવજો. દૂત ગયો. તેણે લંકામાં બનેલી કરુણ કથા નરાંતક આગળ વર્ણવી અને કહ્યું કે રાવણે તરત જ તમને મદદે બોલાવ્યા છે. પોતાની સેના લઈને તે નીકળ્યો. રણભૂમિ આવતા વેત તેણે વાનર સેના ઉપર હુમલો કર્યો. હનુમાને તેને દૂરથી જોયો. તે નરાંતક સાથે લડવા ગયા. તેમને અને તેના ભયંકર રૂપને જોઈને નરાંતક ભયભીત બની ગયો. તેણે ધૂમકેતુને પૂછ્યું કે આ કોણ છે? ધૂમકેતુએ જવાબ આપ્યો કે તે અજયવીર હનુમાન છે, જેણે તમારા બધા ભાઈઓને મારી નાખ્યા છે. તે સાંભળીને નરાંતકને વધારે ક્રોધ ચડ્યો. તેણે ધનુષ્ય ઉપર બાણોનું અનુસંધાન કરીને હનુમાન ઉપર છોડ્યા. પણ હનુમાને તે બધા બાણોને હાથ વડે પકડીને તેમના ભૂક્કા કરી નાખ્યા. પછી હનુમાન નરાંતકની ખૂબ જ નજીક આવ્યા અને તેની છાતીમાં બળવાન મુષ્ટિ પ્રહાર કરીને તેની છાતીને તેમણે છૂંદી નાખી. તેમણે નરાંતકને ઉચક્યો, હવામાં ચારેય દિશામાં ઘુમાવ્યો અને પાતાળના રસાતલ નામના પ્રદેશમાં તેને ફેંકી દીધો. તેના લાખો રાક્ષસ અનુયાયીઓને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા. હનુમાને નરાંતકને સેનાના રથોને ચૂરો કરી નાખ્યો અને તેના સારથીને પણ મારી નાખ્યો.